જો આ શિષ્યનો શબ્દ આ સંબોધી એની કે મારું સ્વરૂપ મને મારામાં છે અને શુદ્ધ ચેતના રૂપ છે અને દેહાતી તારામાં છે અને દેહ નથી. શબ્દ ખ્યાલ આવે છે, નિજમાં અહીં અને દેહાતીત. તો તારામાં તું સિવાય બીજું કોણ આવી ગયું? કેવી રીતે આવી ગયું? ક્યાંથી આવી ગયું? ક્યાં રહીએ છે? અદભુત વિચારણા જયારે થાય ત્યારે એને નિજ પદ નિજમાં અહીં લયું. એ કે છે કે ભાસ્યું નિજ સ્વરૂપ એ દેહાતીત મને ખબર પડી. દેહ થી પર છે સાહેબ, દેહનો એકેય ભાગ નથી, દેહનો એકેય અંશ નથી. ઇટ્સ નોટ પાર્ટ એન્ડ પાર્સલ, નોટ કોમ્પોનન્ટ્સ, એપાર્ટ ફ્રોમ ઇટ, બિયોન્ડ બોડી. અને એવું છતાં છે વિધિન બોડી. ધો ઇટ ઇઝ બિયોન્ડ બોડી, ઇટ ઇઝ વિધિન બોડી. આ સંબોધી એની. અને કે છે, પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દે, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને. બસ ગયો, આંખથી હવે શરીર ગયું, હવે આત્મા જ દેખાય છે. હું છું, હું છું, તો હું છું માં અહમ ભાવ નીકળી ગયો. હું છું, ચેતના છું, ચેતના છું, દેહાતીત છું, આ જ મારું સ્વરૂપ છે, અજર અમર અવિનાશી. આવી એક આખી અદ્ભુત દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. આને કહેવાય જ્ઞાન ચક્ષુ. બિના નયન પાવે નહીં, બિના નયન કે બાદ એમાં નયન તો જોઈએ તો કયા આવ્યા? તો નયન હતે દિવ્ય આધાર. આનંદ ગંજીએ બીજા અજીતના સ્વામીના સ્તવનમાં કહ્યું કે નયન હતે દિવ્ય વિચાર. કયા નયનો જોઈએ? વિચાર રૂપી નયનો પ્રાપ્ત થયા છે. અને એવું મારું સ્વરૂપ મને પાછું સંબોધીનું પહેલો પ્રતિભાવ આ શિષ્ય આપ્યો, જે 40 અને 41 ની ગાથાની અંદર જે બોધ આપ્યો, મોહનીયનો નાશ થાય, નિજ જ્ઞાન પ્રાપ્ત થાય, એની અંદર કે છે, હા સાહેબ મને આ નિજ જ્ઞાન પ્રાપ્ત થયું અને આ મારું સ્વરૂપ એનાથી છે. અને 78મી ગાથામાં જે રહસ્ય કીધું હતું કે કરતા ભોગતા કર્મનો, એ જે કીધું હતું એનો એને શિષ્ય શું જવાબ આપ્યો? કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાણ, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રો, કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સરો. આ બે ગાથામાં જે 78મી ગાથામાં કીધું હતું કે કર્મનો કરતા પણ અને ભોગતા પણ, એ તું જો નિજ ભાવમાં છો તો આપ સ્વભાવનો કરતા છો, અને જો નિજ ભાવમાં નથી વર્તતો તો કર્મનો કરતા છો. આ શિષ્યની સમજાઈ ગયું આ સંબોધી એની. આજ સુધી એના ઉપર ચર્ચા ચાલે છે જુદા જુદા દર્શનોમાં પંડિતોમાં, કે કર્મનો કરતા કોણ અને કર્મ થાય કેવી રીતે, કર્મ જળ ને તું ચેતન, આ ચેતન ને જળ કેવી રીતે મેળ પડે. બસ એ માથાકૂટ કર્યા જ કરે છે અને એનો અંત આવતો નથી અને આમ નામ ચાલ્યા કરે છે. ગુરુએ કહ્યું, કૃપાળુ દેવે જ્ઞાનીનો સર્વ જ્ઞાનીનો નિશ્ચય કીધો કે જીવ કર્મનો કરતા છે, વિભાવ ભાવમાં છે ત્યારે કર્મનો કરતા એ જ છે, કોઈ બીજો હોય? આ શિષ્યને સંબોધી થઈ એ કે છે, હા કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી જાય. સાહેબ જયારે મને મારા સ્વરૂપનું ભાન ન હોય તો એ આત્મા અભાન છે ત્યાં સુધી આ બંધ અને મોક્ષ ચાલ્યા કરે છે. શિષ્યને સંબોધી થાય છે કે સાહેબ હું કર્મનો કરતા અને કર્મનો ભોગતા ક્યાં સુધી છું? વિભાવ વર્તે છે ત્યાં સુધી, સ્વભાવથી દૂર છું, સ્વભાવમાં નથી ત્યારે વિભાવ છે. વિભાવ પરસંગે થાય, સંગભાવ. વિભાવ એટલે સંગભાવ, પરભાવ. વિભાવ એટલે પરને નિમિત્તે થતો ભાવ. કોઈ પદાર્થ જોયો અને પદાર્થ પ્રત્યે ઈચ્છા થઈ, અનિચ્છા થઈ, ઇષ્ટવૃત્તિ આવી, અનિષ્ટ આવી, પસંદગી આવી, નાપસંદગી આવી, ગમો આવ્યો, અણગમો આવ્યો, રતિભાવ થયો, અરતિભાવ થયો, કંઈ પણ સ્પૃહા થઈ, આ બધા ભાવો વિભાવ ભાવ છે, કારણ કે પરના નિમિત્તે પરના સંગે એને કારણે આ સંગી ભાવ છે. એ જો ન હોત તો કઈ ભાવ ન થયો હોત, આ વિભાવ ભાવ થયો. એ વિભાવ ભાવનો પોતે વિકારીપણે જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી એ કર્મનો કરતા ભોગતા છું. બસ મારો સંસાર તો ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી હું વિભાવ ભાવમાં છું ત્યાં સુધી આ કર્મનું કરતાપણું ભોગતાપણું છે. સાહેબ મને સમજાઈ ગયું, પણ વૃત્તિ વહીની જ ભાવમાં મારી વૃત્તિ જે પર તરફ જાય છે, પર પદાર્થ તરફ, પર સંયોગ તરફ, પર સ્થિતિ તરફ, પર સંબંધ તરફ, અને એને કારણે જે ભાવમાં વિભાવ પરિવર્તન થાય છે એની બદલે જો વૃત્તિ નિજ ભાવમાં જાય, કાલે આપણે વાત કરી તેમ દેખત ભૂલી ટળે, દેખું જે છે ને એને સીધો વળગી ગયો છે, એ જો ટળે તો નિજ ભાવમાં થાય તો એ કે છે હું તો અકર્તા થઈશ. થયો અકર્તા, એ અકર્તા થઈ ગયો. આખો માર્ગ જીવને અકર્તા થવાનો છે. બધું તત્વજ્ઞાન બધી મોટું મોટું આપણે સાંભળી કરે એમ કે એનો કરતા ભાવ છૂટવો જોઈએ. સંસાર એના કરતા ભાવને કારણે છે. જો અકર્તા ભાવ આવી જાય, પણ ત્યાં અકર્તા ભાવ એટલે પરમાં કરતાપણું, હું પરનું કંઈ કરી શકું છું, પરમાં ફેરફાર કરી શકું છું, પરની અંદર કંઈ અદલ બદલ મારાથી થાય છે, હું આ કંઈ કરી શકું, તો આ કે છે વિતરાગ વિજ્ઞાનનું હજુ જ્ઞાન નથી. તું પરનું કંઈ કરી શકે. પ્રત્યેક જીવ એ પણ પોતાના શુભાશુભ કર્મના ઉદયને આધીન છે, મારી ઈચ્છાને આધીન નથી. આપણું અજ્ઞાન છે, આપણે એમ સમજીએ છીએ કે બધું આપણી ઈચ્છાને આધીન છે, એટલે આપણે તો આવું કરવું જોઈએ. આ બધા આપણા મનના ઘોડા દોડા કરે છે, કલ્પના છે, આ બધી અનુમાન છે, વાસ્તવિકતા નથી. જીવના પ્રારબ્ધની અંદર જે હોય એના શુભાશુભ કર્મથી એનો સંસાર, એનું જગત એ ચાલ્યા જ કરે છે. એમાં આપણાથી સૈકો પાપડ પણ ભાંગે નહીં, પણ આપણને એ વિશ્વાસ કોઈ દી આવે નહીં, કારણ અહંભાવ છે બહુ મજબૂત છે, અજ્ઞાન ભાવ છે બહુ મજબૂત છે, વિકારી ભાવ બહુ મજબૂત છે, મમત્વ ભાવ બહુ મજબૂત છે, કારણ કે અહમ મજબૂત છે. અને આ અહમ ને મમ આ બે જ એની સ્વપ્ન દશાના ભાવ છે, જે વિભાવ ભાવનું સ્વરૂપ છે. તો અહીંયા કહ્યું કે એનાથી તું અકર્તા થા, કર્મનો અકર્તા થા. અને કર્મનો અકર્તા તો વિભાવ ભાવ છૂટી અને જ્યારે વૃત્તિ નિજ ભાવમાં જાય તે, અને પછી પાછું સમજે છે કે સાહેબ હું મારા સ્વરૂપનો કર્તા બની શકું, તો કે અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ, હું મારા નિર્વિકલ્પ સ્વરૂપનો કર્તા બની શકું. ક્યારે? શુદ્ધ ચેતનામાં મારા પરિણામ રહે, મારી પોતાની શુદ્ધ ચેતના એમાં જ મારા પરિણામ કેન્દ્રિત રહે, તો હું મારા સ્વભાવનો કર્તા થાવ અને એ મારો સ્વભાવ નિર્વિકલ્પ, કોઈ વિકલ્પ ઉઠે નહીં. પરના ભાવમાં વિકલ્પ ઉઠે, એક પર પદાર્થ જુઓ અને મને ભાવ થાય, તમારો ભાવ થાય, આનો ભાવ થાય, પછી મારો અત્યારનો ભાવ, પછીનો ભાવ, આ બધું વિકલ્પ. સ્વભાવમાં હું શુદ્ધ ચેતના રૂપ છું અત્યારે છું, પછી બપોરે, સાંજે, બીજે દી નહીં. સ્વભાવની અંદર જયારે શુદ્ધ ચેતનાની અંદર પોતાનો જયારે ઉપયોગની સાથે એકતા કરે ત્યારે એમાં કોઈ વિકલ્પ નથી. અજ્ઞાન ટળે છે અને કેવળ જ્ઞાન થાય છે ત્યારે જીવનું સ્વરૂપ નિર્વિકલ્પ. આપણે કહીએ કે સ્વરૂપ પ્રતીતિ અપ્રમત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરનાર, એ 14મું ગુણ સ્થાનક, પણ 13મું કહ્યું કેવળ જ્ઞાનનું, તો અપૂર્વ સ્વભાવ નિર્વિકલ્પ. આ નિર્વિકલ્પતા આવવી જોઈએ, પોતાના સ્વરૂપ વિશે, પોતાના સ્વભાવ વિશે, એને નિર્વિકલ્પ સ્વરૂપનો હું કરતા ભોગતા છું અને અત્યારે હું છું કરતા પણ એ વિકલ્પ સ્વરૂપનો છું. અત્યારે હું સંકલ્પ વિકલ્પના કરતા રૂપે મારું જીવન ચાલી રહ્યું છે. આજે આ કરું, આજે આ કરું, આજે આ ન થયું, આજે આને કારણે આમ થયું, આમ થયું હોત આમ થાત, આમ કર્યું હોત આમ થાત, ઓલાએ આમ કર્યું હતા, આ બધી અવસ્થા એની સંકલ્પ અને વિકલ્પની અવસ્થા છે. અને એ પર સાથેના વિભાવ ભાવની અવસ્થા છે એ સમજે છે કે આની અંદર મારું કર્તૃત્વ કંઈક છે જગતની અંદર. જગતનો તું માત્ર દ્રષ્ટા છો અને સાક્ષી છો, એથી વિશેષ કંઈ. જેવો જગતની સાથે કર્તૃત્વ ભાવે ભળ્યો એટલે બંધ થયા વિના રહેશે નહીં અને બંધના પરિણામ ભોગવ્યા વિના ચાલશે. કૃપાળુ દેવે મુંબઈની અંદર ઝવેરી બજાર અને આવો જબરજસ્ત વેપાર કરે એ ઝવેરી બજારની ઓફિસ ઉપરથી લખ્યું સૌભાગભાઈને કે અમે તો અહીંયા જગત અને જગતની લીલાને મફતમાં બેઠા બેઠા જોઈએ છીએ, આનંદ કરીએ છીએ. મફતમાં એટલે અમને કોઈ બંધ પડતો, જગત ચાલે છે માં અમે ક્યાંય જોડાતા નથી. અમારા વૃત્તિથી વૃત્તિ નિજ ભાવમાં જ છે, જગત સાથે નથી, બાહ્ય સંયોગ સાથે નથી, બાહ્ય પદાર્થ સાથે નથી. મફતમાં તો જગતને જોવાનું, ખેલ જોયા કરો, આપણે શું લેવા દેવા છે. પણ જયારે સાક્ષી ભાવ તૂટી જાય ત્યારે જગત સાથે આપણે લેવા દેવા શરૂ થાય, ના આમને આમ હોવું જોઈએ. વાહ, અરે જ્ઞાનીઓએ મહાવીર ભગવાને જગતના કરતામાંથી ઈશ્વરને ઉડાડ્યો. એ મોક્ષ માળાનો પાઠ આપણે ત્રણમાં વાંચીએ કે જે મધ્યમ ભયના ક્ષત્રિય પુત્રે જગત કરતા તરીકે ઈશ્વરને ઉડાડ્યો, એના ગુપ્ત ભેદને જાણ્યા વિના કર્યું હશે, આવું વાંચીએ મોક્ષ માળામાં. તો એને ઉડાડ્યો અને તું તારે દાખલ થઈ ગયું પોતાની જાતને કે હું આ કરું. ઈશ્વર જો જગતમાં ક્યાંય નથી, કરતા ઉડી ગયો, એ કઈ કરી શકે એમ નથી, તો તું કરી શકે? ઈશ્વરની જગ્યાએ આપણી જાતને દાખલ કરી દેવાની. કરતા ભોગતા તેનું નિર્વિકલ્પ સ્વરૂપ. આ એને 78મી ગાથા જે કીધી હતી કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા. બહુ ટૂંકામાં તમે કહીએ છીએ કે આખું કર્મનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ તું તારા સ્વભાવમાં હોતો નથી, અને વિભાવમાં હોતો છે. વિભાવમાં હોતો સંસાર છે, સ્વભાવમાં હોતો મોક્ષ છે. શું વિચાર કર રે. અને તારો સ્વભાવમાં કીધું કે તું તો આ શુદ્ધ ચૈતન્ય છો, બીજું કઈ નથી, એ સિવાય કઈ નથી. આવી 5 ગાથામાં મેળો બોધ, અને આને 5 ગાથામાં જવાબ દીધો કે ભાષ્યુ નિજ સ્વરૂપ સાહેબ મને બધી ખબર પડી ગઈ. દેહાતીત સ્વરૂપ મારું છે એ ખબર પડી, અજર છે, અમર છે, અવિનાશી છે, બસ હવે એકે શંકા ન રહે, એકે સંદેહ ન રહ્યો, એકે વિકલ્પ ન રહ્યો. અને કે છે કે હું જાણું છું હવે કે હું કરતા ભોગતા ત્યારે જ છું કે જ્યારે હું વિભાવમાં છું. પણ નિજ પરિણામનો જો હું કરતા થાવ, શુદ્ધ ચેતનામાં રહું, તો હું કર્મનો કરતા ભોગતા નથી. અને પછી અદભુત એક ગાથામાં આખી આત્મસિદ્ધિનો જવાબ. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિરગ્રંથ. જુઓ તો ખરા ખુબી આ પુરુષની. અત્યાર સુધી ગુરુ કહેતા હતા કે બંધના કારણ તોડ એ મોક્ષનો માર્ગ, રાગદ્વેષ અજ્ઞાન નિવૃત્ત થાય એ મોક્ષનો માર્ગ, પછી બાહ્યમાંથી નિંજવાસમાં જાય એ મોક્ષનો માર્ગ. હવે આ શિષ્ય કહે છે, હું તમને કહું મોક્ષનો માર્ગ, તમે મને 5 ઉપાય કીધા, હું તમને 5 ઉપાયનો એક ઉપાય કહી દઉં કે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. સાહેબ હવે બધું અંદર આવી ગયું, બોલા 5 ઉપાય આવી ગયા. મોક્ષ કહ્યો નિજ શુદ્ધ. આ સંબોધી તો જુઓ, બોધિમાં 5 અચૂક ઉપાય આવતા. આણે અવિરોધની માગણી કરી હતી અને હવે એને બોધિ થઈ, સંબોધિ થઈ બોધની. તો કે સાહેબ ટૂંકામાં કહી દઉં તો એક જ, મોક્ષ કયો નિજ તે પામે તે. બસ આ પંથ છે, તમે બોલા 5 પંથ કીધા ને એ ભૂલી જાવ. વાહ, શું શિષ્યની સંબોધિ છે. ગુરુએ જે કહ્યું છે એને સાંગો પાંગ અને ઉતારી લીધું છે. કારણ કે આત્મસિદ્ધિના શિષ્યની ભૂમિકા જયારે આવે છે ત્યારે આ સંબોધિ થયા વિના રહેતી નથી. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. બસ જેનાથી આત્માની મલિનતા ખસે, આત્માની શુદ્ધતા આત્મા પામે, એ જ પંથ જેનાથી થાય. કઈ મલિનતા છે આત્મામાં? કષાયો વિષયો, વિષય કષાયની મલિનતા છે, મોહજન્ય બધું, મૂળ મોહ. એમાંથી ઇન્દ્રિયોના વિષયો અને મનના કષાયો જે એને શરીર પ્રાપ્ત થયું છે એને કારણે આ મલિનતા આત્મામાં લાગેલી છે. ઇન્દ્રિયોના વિષયોની મલિનતા છે અને મનના કષાયોની મલિનતા છે. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ હાસ્ય શોક રતિ અરતિ આ બધા જે ભાવો છે, વિકૃત ભાવો છે, વિકારી ભાવો છે જે જીવના ચિત્તના, આ બધી એની મલિનતા છે, આ આંતરિક મલિનતા છે. અને એને આ પ્રકારની ઇન્દ્રિયો જે બહારના જગત સાથે વિષય ભોગની જે લાલસા છે, પાંચે ઇન્દ્રિયો થકી આખા જગતને ભોગવવાનું આકરતો સાધન તો પાંચ ઇન્દ્રિય છે. આખી દુનિયાના ભોગ ભોગવવા માટે જીવની પાસે પાંચ ઇન્દ્રિય, એના વિષયો 23 વિષયો ક્યાં છે એ ડિટેલ અત્યારે આપણે ન જોઈએ, તો પણ એ વિષયો એ મલિનતા છે. આ મલિનતા તો એ જો નીકળી જાય, શુદ્ધતા થાય, એટલે એક શબ્દ પ્રયોગ આપણે કહ્યો જીનેન્દ્ર. જીનેન્દ્ર એટલે જેણે બધી ઇન્દ્રિયોના વિષયને જીતી લીધા છે તેવા, અને અરિહંત જેણે આંતર શત્રુઓ એટલે બધા કષાયો વિભાવ વિકારી ભાવ એમાં જેણે જીતી લીધા છે. આવા અરિહંત, આવા જીન, આવા કેવડી, આવા સર્વજ્ઞ અને પૂર્ણ વિતરાગ, એનું શુદ્ધ સ્વરૂપ કેવું હોય તો પૂર્ણ વિતરાગ. એમ વધુ આવી ગયું, એક વિતરાગ શબ્દમાં એ અરિહંત પણ છે, એ જીન પણ છે. મોક્ષ કહ્યો ની જે શુદ્ધતા તે પામે તે પણ, જેનાથી આત્માની શુદ્ધતા થાય એટલે કે આત્માની મલિનતા ખસે તે મોક્ષનો પંથ. રાગ દ્વેષની અજ્ઞાનથી મોક્ષનો પંથ, બંધ કારણની છેદક દશા મોક્ષનો પંથ, થાય પામીએ કેવળ તેથી પામીએ તેજ મોક્ષની રીત, આ બધું જે હોય રાખો તમારી પાસે. શિષ્યની સંબોધિ સમજવા જેવી છે. નિજ શુદ્ધતા, કૃપાળુ દેવે સરસ એક શબ્દ પ્રયોગ વાક્ય વાપ્યો છે, સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. શુદ્ધિ અને સિદ્ધિ આ બંને સાયમલ્ટેનિયસ પરમ. એક વાર જીવની અંદર શુદ્ધતા આવે, ભાવોમાં શુદ્ધતા આવે, બસ એટલે પરિણામ પણ શુદ્ધતાનું થાય. એને સરસ બનારસીદાસજીએ કહ્યું, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં ધારા વરસે, અમૃત ધારા વરસે એમ લખ્યું છે. એક વાર જીવ શુદ્ધ ભાવની અંદર, અને 20 દોરામાં આપણે કહીએ, શુદ્ધ ભાવ મુજમાં નથી નથી સર્વ તુજે રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. આવી શુદ્ધતા આવે, શુદ્ધતાથી જ મોક્ષ થાય છે. અને કેવી શુદ્ધતા? મલિનતા એટલે આપણે પદાર્થમાં મલિનતા ક્યારે? ઘરની અંદર રજ લાગી હોય તો મલિનતા, કપડામાં મેલ ચોઈટો હોય તો મલિનતા, દાગીનાની અંદર કચરો અંદર ગયો હોય તો મલિનતા, કઈ પણ પ્રકારનું લાગ્યું હોય તો મલિનતા. ચૈતન્યની શુદ્ધતા કરવી હોય તો એનો કન્સેપ્ટ અપૂર્વ અવસરની અંદર કીધો, એક પરમાણુ માત્ર ની મળે ન સ્પર્શતા, લંક અડો ભોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશ. એ ગુણસ્થાના ચડતો 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 આ 13માં ગુણસ્થાનક આવી જાય છે. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, અયોગી સ્વરૂપમાં આવે, 14મું ગુણસ્થાનક. પૂર્ણ કલંક રહિત અઢળ સ્વરૂપ જો, કર્મ છે કલંક છે જીવને, કર્મ છે જીવનું કલંક છે. એ રહિત શુદ્ધ નિરંજન, એકે રંજિત ભાવ નથી, કશાય ભાવ એ રંજિત ભાવ છે. આ નિરંજન થયો છે, અનન્ય, આની કોઈ જોડ નથી. અગુરુ લઘુ અમૂર્ત, અમૂર્ત અગુરુ લઘુ, હવે નથી ભારે કર્મથી, નથી હડકો, પોતાના સહજ પદરૂપ, સહજ રૂપમાં આવી ગયો છે. આ આખો મોક્ષ માર્ગ આ શિષ્ય જાણે છે. આ શિષ્યને સંબોધી થાય છે કે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, એ 14મા ગુણસ્થાનક સુધીની વાત એ સદગુરુને ત્યારે જ કહે છે કે સાહેબ આપે જે કહ્યું તે મને સમજાઈ ગયું છે. તે પામે તે પંથ, આ જેનાથી પમાય તે મોક્ષનો પંથ, બાકી લાંબી ટોકી હું કઈ બીજું ન જાણો. આણ ન જાણો, તાણ ન જાણો, અંતરમ તંત્રમ મંત્ર ન જાણો, બોલો તમે બધા. આ શિષ્ય આત્મસિદ્ધિનો કહે છે. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. અદભુત વાત તો જુઓ, તમે સાહેબ સંક્ષેપમાં સમજાવ્યો, પણ સંક્ષેપમાં શું સમજાવ્યું? સકળ માર્ગ નિર્ગ્રંથ, નિર્ગ્રંથોનો માર્ગ, સર્વ નિર્ગ્રંથોનો માર્ગ તમે સંક્ષેપમાં સમજાવ્યો. હું આ સંક્ષેપમાં સમજો છું. તમે જે 50 ગાથામાં સમજાવ્યો છે અને 5 ઉપાયથી સમજાવ્યો છે એ હું આમાં સમજ્યો છું કે મોક્ષ કયો ની શુદ્ધતા, તે પામે તે પંથ. બસ આખો પ્રયોગ, આખી સાધના એ આત્માની શુદ્ધિની સાધના છે. અનંત કાળથી જીવ કર્મના સંગે, પુદ્ગલના સંગે, અજીવના સંગે મલિન થયો છે, કર્મથી કલંકિત થયો છે. બસ એને શુદ્ધ કરવાનો છે. પૂર્ણિમા એ કલંક રહિત ચંદ્રનું સ્વરૂપ છે, બીજ જ્ઞાનથી એનું શરૂ થાય છે. અને આ કહે છે બસ આ બીજ જ્ઞાન જો પ્રાપ્ત થાય તો કૃપાળુદેવે કહ્યું શિષ્યને બોધ બીજની પ્રાપ્તિ, બીજની પ્રાપ્તિ છે. બીજનું દર્શન થયું એના જીવનમાં પૂર્ણિમા વિકસિત થવાની. પણ હજી અંધારે અટવાતા હોઈએ તો ત્યાં સુધી કોઈ અવકાશ છે નહીં. નિર્ગ્રંથનો માર્ગ, કોનો માર્ગ સમજાઈ ગયો એ પણ આ શિષ્યની ખૂબી છે. કૃપાળુદેવે જે આખા 50 પદ વાપરા ગાથા એમાં એને ક્યાંય આ નિર્ગ્રંથનો માર્ગ શબ્દ નથી વાપર્યો. શિષ્ય કે છે કે આ તો માર્ગ નિર્ગ્રંથનો છે. અલબત્ત કૃપાળુદેવ પદમાં કહ્યું કાયા નીવી સારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. આ નિર્ગ્રંથનો પંથ એ ભવ અંતનો ઉપાય છે. અને આ શિષ્યએ પકડી લીધું કે સાહેબ તમે જે માર્ગ સમજાવ્યો એ કોનો છે કહી દો. તમે મને ભલે જુદી જુદી રીતે જુદી રીતે સમજાવો, પણ આ માર્ગ કોનો સમજાવ્યો તમે મને? તમે સર્વ જ્ઞાનીનો નિશ્ચય કીધો, હું જાણું છું એ જ્ઞાની કોણ, એ જ્ઞાનીની કક્ષા કઈ, એ જ્ઞાનીની દશા કઈ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમય કયા જ્ઞાની, સર્વે જ્ઞાનીમાં કોણ? તો કે સકળ માર્ગ નિર્ગ્રંથ. તમે તો નિર્ગ્રંથનો માર્ગ થાય, જેને કોઈ ગ્રંથિ નથી, અંતરદ્રષ્ટિ અભ્યંતર ગ્રંથિ નથી અને બાહ્ય ગ્રંથિ નથી. પરિગ્રહ એ બાહ્ય ગ્રંથિ છે અને મિથ્યાત્વ એ અભ્યંતર ગ્રંથિ છે. આવી એક પણ ગ્રંથિ જેને નથી, અને વળી બાહ્યનું એનું ચારિત્ર અપૂર્વ અવસરને દેખાયું નગ્ન ભાવ મુંડ ભાવ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો કેશરો મનખ કે અંગે શૃંગાર નહીં દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આવા નિર્ગ્રંથનો માર્ગ તમે અમને આપ્યો, તમે અમને સમજાવ્યો એવું નિર્ગ્રંથનું એક કાવ્યમાં વર્ણન આપ્યું છે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જો
बाह्य परिग्रह गंति छे अभ्यंतर मिथ्यात्व स्वभाव थी प्रतिकूलता।
આવી ગ્રંથ ગ્રંથિઓ જેની છેદાઈ ગઈ છે એનો આ માર્ગ છે, આ નિર્ગ્રંથનો માર્ગ છે। અને એટલા જ માટે કહ્યું કે પરમ ગુરુ નિર્ગ્રંથ અને સર્વજ્ઞ, દેવ કેવો સર્વજ્ઞ અને ગુરુ નિર્ગ્રંથ। મોક્ષ માળાના પાઠમાં 8મો પાઠ 9મો 10મો ગુરુની ઓળખાણ આપી છે, ગુરુના લક્ષણ આપ્યા છે, ગુરુનું સ્વરૂપ આપ્યું છે। કે જૈન દર્શન ની અંદર વિતરાગ માર્ગમાં સાચો ગુરુ, કાષ્ટ સ્વરૂપ ગુરુ કોણ? તો નિર્ગ્રંથ, જેને કોઈ પણ પ્રકારની ગ્રંથિ બાહ્ય કે અભ્યંતર છે નહીં। તે અહીંયા આ સાધુપણું એની સમાપ્તિ એ નિર્ગ્રંથતામાં થાય છે। અને અન્ય દર્શનોની અંદર ભગવાન મહાવીરનો ઉલ્લેખ નિર્ગ્રંથ તરીકે થાય છે। બુદ્ધના શાસ્ત્રમાં તો ખાસ કે નિગંધ એ જતા હતા, નિગંથ આમ કહેતા હતા, પ્રકૃત ભાષા છે નિગતતાની, પણ નિર્ગ્રંથ તરીકે જ અહીંનું મુનિપણું, અહીંનું સાધુપણું, અહીંનું સાધકપણું નિર્ગ્રંથ। જ્યાં ત્યાંથી આ બધી કર્મની ગ્રંથિઓ, રાગ દ્વેષની ગ્રંથિઓ, વિષય કષાયની ગ્રંથિઓ, જેનાથી જીવને બંધન છે, જીવ સંસારમાં બંધનથી જોડાયેલો છે, બસ એને નિર્ગ્રંથનો માર્ગ લેવાનો છે, છૂટવાનો છે, ગાંઠો છોડવાની છે। સમ્યકત્વ થાય એને ગ્રંથિ ભેદ કયો છે, ગ્રંથિ ભેદ એટલે સંકેત, આ ગ્રંથિ તૂટે, બાહ્યની અને અભ્યંતરની આ બંને ગ્રંથિ છૂટે એવો નિર્ગ્રંથનો માર્ગ। આ શિષ્યની સંબોધિ એટલી મહત્વની છે, જેટલો ગુરુએ માર્ગ સ્પષ્ટ કીધો છે એથી વધારે સ્પષ્ટ શિષ્ય સમજે છે। અને આ માર્ગનું સ્વરૂપ એ નિર્ગ્રંથ છે, અને એના સ્વરૂપની પ્રક્રિયા એ શુદ્ધતા। બસ તમે જે કંઈ કરો, આત્માની શુદ્ધતા થવી જોઈએ, આત્માની મલિનતા ખસવી જોઈએ। ધર્મનું કોઈ પણ સ્વરૂપ હોય, કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ વિધિ હોય, એનું એક જ પરિણામ આવવું જોઈએ કે આત્મા શુદ્ધ થવો જોઈએ। બસ જેમ જેમ એની શુદ્ધિ પ્રગટે તેમ તેમ એની સિદ્ધિ પ્રગટે। જેટલા પ્રમાણમાં શુદ્ધિ તેટલા પ્રમાણમાં સિદ્ધિ। શુદ્ધિ અને સિદ્ધિ એ બે અલગ નથી, જેટલે અંશે શુદ્ધિ એટલે અંશે સિદ્ધિ, એવો માર્ગ આત્માનું બોધિ આત્મસિદ્ધિ શાસ્ત્રની બોધ અને સંબોધિ। બોધમાં ફરીથી સુવિચાર, નિજ જ્ઞાન, પછી મોક્ષ અને નિર્વાણ પણ આ એનો મંત્ર નથી થતું। એનું કારણ કરતા ભોગતા કર્મનો છે, એ વિભાવ છે ત્યાં સુધી। જો વર્તે નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, એટલે એ એનું મુખ્ય રહસ્ય કહ્યું। અને આ બધા જ્ઞાનીનો નિશ્ચય કીધો, આ બોધ છે। અને શિષ્યની સંબોધી છે કે સાહેબ હવે મને મારું પદ મારામાં જ છે, અજર છે, અમર છે, અવિનાશી છે, દેહાતીત છે, આ શબ્દ બહુ મહત્વનો છે, દેહાતીત પદ છે મારું, છે મારામાં। આજ સુધી આપણામાં આપણાથી પર હોય એવું કઈ આપણને કઈ ખ્યાલ આવે? અરે મારાથી પર એવું શરીરમાં ફાંસ વાગી હોય તો કઢાવું, આંખમાં કણું પડ્યું હોય તો કઢાવું, કાંકરો ખૂંચી ગયો હોય તો કઢાવું, કપાસી થઈ હોય તો ઓપરેશન કરાવું, ઇટ ઇઝ ઓલ ફોરિન એલિમેન્ટ, આ ક્યાંથી આવી ગયું અંદર? હાસ્યો, મને તો ખબર પડી ગઈ સાહેબ આની અંદર છે, મારામાં છે, જેને હું દેહ સ્વરૂપ માનતો હતો, ઓહ અદભુત। અને એની અંદર કહે છે કે સાહેબ આ કરતા ભોગતા હું સમજી ગયો છું કે જ્યાં સુધી આ વિભાવ ભાવ છે, જો વૃત્તિ મારા પર સ્વભાવમાં જાય તો હું અકર્તા થઈ જઈશ, અને અકર્તા થઈશ તો પછી એટલે ઓલું છૂટે દેહાધ્યાસ નો જવાબ આપ્યો છે કે હું અકર્તા થઈશ, કરતા કર્મનો ન રહું પછી શું અકર્તા। અને એવું કરવા માટે આ મારી અત્યંત શુદ્ધ અવસ્થા, પરમ શુદ્ધ, એ નિર્ગ્રંથતાથી જ થાય। આ નિર્ગ્રંથનો માર્ગ, સકળ નિર્ગ્રંથનો માર્ગ આપે અમને સંક્ષેપમાં સમજાવ્યો છે એ હું સમજી ગયો છું, એટલો એને ભાવ આવે છે, પછી એનો અભિભાવ એનો આવે છે, અહો અહો શ્રી સદગુરુ। આપણે આજે આટલી વાતને પૂરી કરીશું, અને ઉપસંહારની વાત છે કે આત્મસિદ્ધિનું, આત્મયોગનું છેલ્લું વિચારના સૂત્ર, આત્મસિદ્ધિના વિવેક સૂત્રો ઉપસંહારમાં, એ વિવેક સૂત્રો અંગે આવતીકાલે યથાસંભવ વિચારણા કરીશું। સત્પુરુષોનો યોગ હોય જગતનું કલ્યાણ કરે।
सुखधाम
दिन रात्र रहे तद ध्यान महि पर शांति अनंत सुरामय जे प्रणभु पद देवर ते जयते प्रणभु पद देवर ते जयते सद्गुरु देव की जय परम कृपालु देव की जय विलोक